તારીખ 5/9/1991 શ્રી સમયસાર કળષ્ટિકા શ્લોક 5 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 5
તદપી પરમર્થમ ચિત ચમત્કારણાર્થમ પરવિરંતમ અંતઃ પશ્યતાં નયેશ ખંડામૂષ્ય વ્યવહારમય યદ્યપી હસ્તાવલંબ હસ્ત્યા સાદો અર્થ એવો છે એ વ્યવહારને છે એ દુઃખે કોઈ અપેક્ષાએ હાથના ટેકારો છે હાથના ટેકાના સ્થાને છે હસ્ત અવલંબિત ટેકો જેમ કોઈ માણસ દાદરો ચડે તો પઠોડાનો ટેકો લઈને ચડે પણ પગમાં ઠામકું જોર ન હોય ઊભો જ ન રહી શકતો હોય તો એ કઠોળો એને કામમાં દાદરો ચડવાના કામમાં એને કઠોળો તો તેને કામમાં આવે છે કે જે વગર ટેકાએ ચડી શકતો નથી પરંતુ જેને ટેકો લેવા ઉપરાંત ચાલવાની ઉભા રહેવાની અને પગથિયું ચડવાની શક્તિ છે શક્તિ પણ છે અને અશક્તિ પણ છે બે વાત સાથે છે પગથિયા ચડવાની ટેકા વગર એને તકલીફ છે ચડવું પણ છતાં એ ચડી શકે છે ટેકો લઈને પણ એ ઊભો રહી શકે છે ચાલી શકે છે અને એક પગથિયાથી બીજા પગથિયા ઉપર ચડી પણ શકે છે એટલે બધું વજન હાથ ઉપર નથી તેમ બધું વજન પગ ઉપર નથી કપડાના ટેકા લેનારને આપણે વધારે જ્ઞાનથી વિચાર કરીએ તો એનું બધું વજન એના પગ ઉપર પણ નથી અને બધું વજન એના હાથના ટેકા ઉપર પણ નથી વજન વેચાયેલું છે એમ જે મુમુક્ષુ જીવને જે સ્વરૂપનું અવલંબન લેવાની શક્તિ નથી ઉત્પન્ન થઈ છતાં પણ કાંઈક યોગ્યતા છે કે અવલંબન લેવાનો પ્રયાસ કરવા માટે પુરુષાર્થ કરવા માટે જે તૈયાર થયો છે એવી યોગ્યતા એવા યોગ્યતા વાળા જીવને એમ કેવી અવસ્થામાં છે આપ એટલે તે અપેક્ષાએ તેવી અવસ્થાની અપેક્ષાએ જો કે વ્યવહાર નહીં કાંઈક ટેકો એને એ સ્થાન દાખલા તરીકે વ્યવહાર છે એ ભેદ પાડે છે શું કરે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે આત્મા ગુણી છે જ્ઞાન એનો ગુણ અથવા સ્વભાવ છે ગુણ ગુણી ભેદ થયો ને એ કહેશે આમાં ગુણ ગુણી ભેદ થઈ ગયા તો ગુણ ગુણી ભેદ થયો એવો ભેદ કરવાનો ભેદ છે એ વ્યવહારનું કારણ વ્યવહારથી ભેદ પાડ્યો વસ્તુમાં તો એક સત્તા હોવાથી ગુણ અને ગુણીની સત્તા બે જુદી નથી બે પ્રકારની પણ નથી તો પણ ભેદ પાડ્યો એ વ્યવહારે ભેદ પાડ્યો વ્યવહાર નહીં એટલો જે ભેદ પાડ્યો એટલો એને ટેકો મળ્યો કોણ કે જે જીવ ભેદમાં આવતો છે તેને શેના માટે ટેકો મળ્યો કે અભેદ સમજવા અર્થે ટેકો મળ્યો ભેદ સમજવા અર્થે નહીં ભેદનો ટેકો અભેદ સમજવા માટે લીધો ઓળખવા માટે લીધો વિજ્ઞાન કે આત્મા જ્ઞાન સ્વરૂપની આત્મા એવી રીતે જેને ઓળખવા માટે ગુણ ગુણીના ભેદનો ટેકો લીધો આધાર લીધો એ અવસ્થામાં એને ઉપકારી છે એમ કહેવાય છે, સ્થાવલંબરૂપ છે એમ કહેવાય છે, નિમિત્તરૂપ છે એમ કહેવાય છે, એટલું ત્યાં લાગુ પડે છે. તત્વ અન્વેષણ કાળે આત્માને યુક્તિ માર્ગથી જાણવામાં આવે છે. ટોડરનું જે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં લીધું કે તત્વના અન્વેષણ કાળે, એટલે અન્વેષણ એટલે શોધ, ઓળખવા માટેની શોધ, તે કાળે યુક્તિ માર્ગથી એટલે ભેદ પ્રભેદથી વ્યવહારથી આત્માને સમજવામાં આવે છે. એને શ્યાપનો અર્થ એ લેવો. રાજમંદી અર્થ કરે છે, ટીકા કરે છે કે વ્યવહારની એટલે જેટલું કથન, કેમ કે ખરેખર તો આત્માનું સ્વરૂપ છે એ કથન અગોચર છે, વચન અગોચર છે, વિકલ્પ અગોચર છે, મન અગોચર છે, પછી કથન તો ઘણું સ્થૂળ થઈ જાય છે. તો પણ વ્યવહારને એને કહે છે, એ જેટલું કહે છે એ બધું વ્યવહાર લઈ મળે છે, નિશ્ચયમાંથી કે આમ વ્યવહારને એને નિશ્ચયને એના કથન ભેદ પાડવામાં આવે છે. આ કથન નિશ્ચયનું કે નિત્ય છે એ નિશ્ચય સ્વરૂપ છે, અનિત્ય છે તે વ્યવહાર સ્વરૂપ છે, પણ એ સ્થૂળ કથન છે. સૂક્ષ્મ રીતે વિચારવામાં આવે તો નિત્ય પણ વ્યવહારનું કથન છે. પંચાધ્યાય માં લીધું ને અજીતભાઈ નું જાણાય કે નિત્ય પણ નિશ્ચય નહીં અને વ્યવહાર લઈને જાય છે. જે તો આપણે અત્યારે એમ સાંભળી છું કે નીચે તો નિશ્ચય એનો વિષય છે, પણ ભેદ પીડ્યો ને માટે વ્યવહાર છે. એટલા થતું તો ભેદ પીડ્યો માટે વ્યવહાર છે. એ ભેદ પીડ્યો ને અપેક્ષા રાખે છે એ ભેદનું સૂચક છે, અને નિત્ય પણ એક ભેદ છે, અનિત્ય પણ એક ભેદ છે, અને નિત્ય પણ એક ભેદ જ છે. પર્યાય એક ભેદ છે, ગુણ એક ભેદ છે, પણ દ્રવ્ય પણ એક ભેદ જ છે. એમ છે દ્રવ્યનો ભેદ પડ્યો ને, એમ ગુણ પર્યાયનો ભેદ પડ્યો, દ્રવ્ય ગુણ નો પર્યાય ત્રણ ભેદ છે, તો દ્રવ્ય પણ એક ભેદમાં જાય છે. એ અપેક્ષા એ વ્યવહારનો વિષય છે, દ્રવ્ય પોતે વ્યવહારનો વિષય થઈ જાય છે. નામ લ્યો એટલે ભેદ પડી જ જાય, એનું કારણ છે. અનંત ગુણ ને એક સાથે તો કોઈ કહી ન શકે, કારણ તો કોઈ એક ગુણ ને કહેશે, તો જે ગુણ ને કહેશે એ ભેદ થયો કે નહીં, દ્રવ્યમાં દ્રવ્યત્વનો ભેદ થયો કે ન થયો, ઓટોમેટિક થઈ ગયો. એ નામ લીધું, જે ગુણ છે નામ લીધું, એ ભેદ ઉભો થયો. ભેદને ભેદપૂર્વક વિચારતા, ભેદપૂર્વક જાણતા કે ભેદપૂર્વક કહેતા, જો જ્ઞાનમાં વસ્તુ ભેદાત્મક રીતે જ્ઞાનમાં આવે તો અખંડમાં ખંડ પડે છે, વસ્તુ અખંડ છે. ભાવે ને ખંડયામી, ન કાલે ને ખંડયામી, સિત્તેર પછી ત્યાં 270 માં એ કીધું કે સદ્ય પ્રણશ્યતિ મે ક્ષણ ખંડ્યમાન. સદ્ય એટલે કરતા, પ્રણશ્યતિ એટલે નાશ પામે છે. કોણ? કે નયના ચક્ષુથી, ઈક્ષ એટલે ચક્ષુ ઇન્દ્રિય, નયના ઇન્દ્રિય જ્ઞાનથી જો ખંડ પાડવામાં આવે, ખંડ્યમાન કરવામાં આવે, તો સદ્ય પ્રણશ્યતિ, સદ્ય એટલે તત્કાળ એનો નાશ થાય છે શ્રદ્ધા જ્ઞાનમાં. કેમ કે વસ્તુ અખંડ છે, ત્યાર પછી એમ લીધું છે કે ન દ્રવ્યને ખંડિયામી, ન ક્ષેત્રને ખંડિયામી, ન કાલેને ખંડિયામી, ન ભાવેને. દ્રવ ક્ષેત્ર કાળ ભાવ એવા ચાર ભેદ ઉત્પન્ન થતા હોવા છતાં વસ્તુ અખંડ હોવાથી દ્રવ ક્ષેત્ર કાળ ભાવથી ખંડ પામતી નથી. કેમ ખંડ પામતી નથી? કે કોઈ કારણ વિના એ ખંડ પામતી નથી, સ્વભાવથી જ તે અખંડ હોવાથી. સ્વભાવથી જ અખંડ હોવાથી એ ખંડ પામતી નથી. એમાં લીધું છે અખંડમ તસ્માદ અખંડમ 270 માં. તેથી તસ્માદ અખંડમ નિરાકૃત અખંડમ એકમ. તેથી તે અખંડ છે ને જેમાં ખંડને નિરાકૃત કર્યા છે. શું નિરાકૃત કર્યા એટલે નાશ કર્યા છે એમ કીધું તો, પણ હતાને નાશ કર્યા પોતે ટીકા એવી રીતે કરે છે કે કોઈ કારણે અખંડ, કોઈ કારણે અખંડ નથી થયો, સહજ જ અખંડરૂપ છું. તો પહેલા ખંડરૂપ હતો, પછી એ ખંડ મટાડ્યા માટે હું અખંડ થયો એમ નથી. કોઈ કારણ વગર જ હું અખંડ છું પહેલેથી, એના બી એમ અખંડ છે એવી ટીકા કરી છે. સ્પર્શ રસ ગંધ વર્ણ બિરાજમાન છે ઉદગુલ માં પી, એને કઈ ખંડ પડતા નથી. એકલો રસ આપો મને, ગંધ ન આપતા, એનો વર્ણ નથી જોતો મારે. મારે તો કઈ રસ ખાવો છે ને, મને એકલો રસ જ આપવાનો, નહીં વેચાતો મળે. ગંધ ને સ્પર્શ ને વર્ણ ને બધું સાથે આવશે એમ કે અખંડ છે એના. જેમ લીધું છે કે ચાર ભેદ આવા પડે છે તો પણ એમ ભાવાર્થ આમ છે કે એક જીવ વસ્તુ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ ચાર પ્રકારના ભેદો દ્વારા કહેવાય છે તો પણ ચાર સત્તા નથી. ચાર ભેદ થી કહેવાય છે તો પણ કઈ ચાર સત્તા નથી. એમ ગુણ ગુણના ભેદ થી, બે ભેદ થી કહેવાય તો પણ કઈ બે સત્તા નથી. સત્તા તો એક જ છે. એટલે વ્યવહાર નહીં એટલે જેટલું કથન, વ્યવહારનો અર્થ શું કર્યો? જેટલું કથન એને નામ આપો તો એ વ્યવહાર થયો, એક નામ આપો તો એ કથન થયો ને વ્યવહાર માંગ્યો. કોઈ જીવનો કાંઈક કથન કરો એટલે એ વ્યવહાર નહીં, એનું સ્વરૂપ છે નિશ્ચય નહીં, એનું સ્વરૂપ નથી. વ્યવહાર નહીં એટલે જેટલું કથન એ બધું વ્યવહાર નહીં જાય છે. એનું એનું વિવરણ કરે છે કે જીવ વસ્તુ તો નિર્વિકલ્પ છે અને તે તો અગોચર જ્ઞાન ગોચર છે, એટલે કે વાણીથી ને વિકલ્પથી ગોચર નથી, કથન ગોચર નથી, વચન ગોચર નથી, અને વિકલ્પ ગોચર પણ નથી. તો જ્ઞાન ગોચર છે નિર્વિકલ્પ, પણ જ્ઞાન ગોચર છે. તે જ જીવ વસ્તુને કહેવા માંગે ત્યારે એમ જ કહેવામાં આવે છે કે જેના ગુણ દર્શન જ્ઞાન ચારિત્ર તે જીવ. જ્ઞાન દર્શન ચારિત્ર જેનામાં હોય તે જીવ કહેવા માંગે ત્યારે તો ભેદ પાડવો જ પડશે, અને જેટલો કથન કરો એ બધું વ્યવહારમાં જશે. દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપ જીવ નિશ્ચય સ્વરૂપ કે વ્યવહાર સ્વરૂપ જીવનો કથન કથન તો વ્યવહાર નહીં મારે આવે છે, નિશ્ચય નહીં કથન આવતું નથી. પંચાધ્યાયકારે એમ કીધું કે જેટલું કથન આવે છે એ બધાનો નકાર કરે છે નિશ્ચય. તો પછી નિશ્ચય શું? એને એનો નકાર કરે કે એમ નહીં એમ નહીં. નિત્ય સ્વરૂપે જીવ છે તો કે એમ નહીં એમ નામ નિશ્ચય નહીં, નહીં એમ નકાર કરે એમ નહીં. પણ એમાં કઈ અસ્તિત્વ ન આવ્યું ને, એમને તો નકાર કર્યો ને એમ એ રીતે શબ્દ નહીં. એમ નહીં એવો એવો જીવ નથી, એમ નહીં એવો જીવ નથી, એમ વ્યવહાર કે છે એમ નહીં એમ કહેવું, એ રીતે નિશ્ચયનું પ્રતિપાદન કર્યું છે એને ન ઇતિ સંસ્કૃતમાં કહે છે, અને એ ભગવાનની વાણીમાં આવ્યું છે નિશ્ચય સ્વરૂપ ન ઇતિ કરીને, અને એ લોકોએ પકડ્યું છે એટલે આ વેદમાં એ વેદાંતમાં એ આવે છે કે કેવો છે પરમબ્રહ્મ, પરબ્રહ્મ પરમાત્મા કેવો છે કે જેને વેદો નીતિ નીતિ કરીને પોકારે છે એવો છે, જાઓ નીતિ નીતિ નળતીની સમજી નીતિ થાય છે એનું કઈ રીતે ભૂલે છે તો ભાઈ પરમાત્માને વાત તો થઈ ન શકે, વેદો પણ એને નીતિ નીતિ કરીને પોકારે છે કે નીતિ 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 નાસ્તિથી બહુ વાતો આવે છે આમ ને આમ ને આમ. જો કોઈ બહુ સાધક હોય, બહુ સાધક એટલે અધિક બુદ્ધિમાન હોય, બહુ ચતુર હોય, ઘણો વિચક્ષણ હોય, ગમે તેટલો બુદ્ધિવાળો હોય એમ કહે તો પણ આમ જ કહેવું પડે, આમ જ કહેવું પડે કે જ્ઞાન તે આત્મા, જ્ઞાન દર્શન ચારિત્ર જેનામાં છે તે
આત્મા,
આત્મા એને ભેદ પડ્યા વિના એને કોઈ રીતે સમજાવી શકાતો નથી એમ કે છે. જો કોઈ પણ બહુ, જો કોઈ બહુ સાધિક હોય તો પણ આમ જ કહેવું પડે, અને આત્મનું કહેવાનું નામ વ્યવહાર છે, અને જે કાંઈ કહેવાય છે તે બધું વ્યવહારથી કહેવાય છે. અહીં કોઈ આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે, તેમાં વિકલ્પ ઉપજાવો તે અયુક્ત છે, એટલે અયોગ્ય છે, આ વ્યક્ત કરવાના વ્યવહારથી પણ એમાં વિકલ્પ ઉપજાય. જ્યારે વસ્તુ પોતે જ નિર્વિકલ્પ છે તો કોઈ વિકલ્પ ઉપજાવીને એને શા માટે કહો છો કે આત્મા જ્ઞાન કરો છે, આત્મામાં દર્શન જ્ઞાન ચાલતું છે, એવું શું કરવા કહો છો? એ વાત જ અયોગ્ય ન કરવી જોઈએ. જ્યારે વસ્તુ અભેદ અને નિર્વિકલ્પ છે તો એની વાત જ ન કરવી જોઈએ, ભેદ ઉપજાવીને અયુક્ત એટલે અયોગ્ય છે, આની કોઈ શંકા કરે. શું કહે છે? અહીં કોઈ આશંકા કરશે, શંકા નથી લીધી પણ આશંકા લીધી, આશંકા કરશે કે વસ્તુ નિર્વિકલ્પ છે તેમાં વિકલ્પ ઉપજાવવો તે અયોગ્ય છે, ત્યાં સમાધાન આમ છે કે વ્યવહારને સ્થાવલંબ છે, એવું સાવ નથી. અભેદમાં ભેદ ઉપજાવવામાં આવે છે તેની પાછળ પણ એક પારમાર્થિક હેતુ રહેલો છે, પરમાર્થ હેતુભૂત વ્યવહાર છે એમ કેવું છે. શ્રીમદજીએ ભેદ પાડ્યા છે ને, પરમાર્થ હેતુભૂત વ્યવહાર, વ્યવહાર હેતુભૂત વ્યવહાર, પરમાર્થ હેતુભૂત પરમાર્થ, અને વ્યવહાર હેતુભૂત વ્યવહાર, અને વ્યવહાર હેતુભૂત પરમાર્થ, ચાર ભંગ કાઢ્યા એક પત્ર ની અંદર, એ રીતે એક પત્ર લખ્યું છે. એને શબ્દ થઈ જાય છે કે વ્યવહાર નહીં છે તે હસ્તાવલંબ છે, જેવી રીતે કોઈ નીચે પીડ્યો હોય તો હાથ પકડીને હાથ ખેંચીને તેને ઊંચો લે છે, પણ એ હાથ પકડીને ઊંચો થઈ શકે અને ઊંચો લેવાય છે, એ પોતે પણ ઊંચો થવા માટે થોડું બળ કરે છે, એની પાસે પૂરું બળ નથી પોતાને મેળે ઊંચો થવાનું, પણ જો કોઈ હાથ પકડે તો એ બેઠો થઈ શકે છે, ઊભો થઈ શકે છે, ઊભો રહી શકે છે, એટલું બળ જોઈને એને હાથ દેવામાં આવે છે. તો કહે છે કે જેવી રીતે કોઈ નીચે પીડ્યો હોય તો હાથ પકડીને તેને ઊંચો લે છે, તેવી જ રીતે ગુણ ગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. બહુ સૂક્ષ્મતાથી આ વાત લીધી છે કે સંની પંચેન્દ્રિય જીવને ભેદથી કહેતા અભેદનું જ્ઞાન ઉપજે છે, માટે ભેદનું કથન નિમિત્ત છે, નિશ્ચય જ્ઞાન ઉપજવા માટે ભેદનું કથન એ નિમિત્ત છે. તો નિમિત્ત શબ્દ જરા દૂર પડી જાય છે, એટલે નજીકની વાત એ રીતે કે જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. જેમ કે અસ્તિત્વ ગ્રહણ તે સમ્યક દર્શન સંકિત ઉપજવાનું એક અંગ છે, લીધું છે 220 માં શ્રીમદજીએ અસ્તિત્વ ગ્રહણમાં બોલવું પડશે. દેશ થયા અસ્તિત્વ ગ્રહણ થાય તો તે સમ્યક દર્શન ઉપજવા માટેનું એક અંગ છે. અંગ કહીને શું કહેવું છે કે જેમ આખી વસ્તુનો એક અવયવ હોય છે, એ એક વસ્તુરૂપ, એક ન્યાય વસ્તુરૂપ છે, આખી વસ્તુરૂપ છે, અને એક ન્યાય વસ્તુનો એક અવયવ છે. પણ અવયવ હોવાથી એ વસ્તુરૂપ પણ છે, એમ બે પ્રકારના ન્યાય છે. અંગ અંગી પણ તો એ કેટલો વસ્તુથી નજીક છે કે બહુ નજીક છે. આખી વસ્તુથી એનો એક અવયવ બહુ નજીક છે. એમ આવી રીતે ગુણ ભેદથી ગુણીને બતાવો તે બહુ નજીક છે. એટલે જ્ઞાન ઉપજવા માટે, નિશ્ચય જ્ઞાન ઉપજવા માટે એનું એક કારણ, એવું કારણ છે કે આ કારણ સિવાય બીજા કારણથી જ્ઞાન થાય નહીં, એમ કહેવું છે. જેમ અસ્તિત્વ ગ્રહણ થયા વિના સમ્યક દર્શન થાય નહીં, એમ આવી રીતે ભેદપૂર્વકના જ્ઞાન ગુણ ગુણીના ભેદ વગર અભેદનું જ્ઞાન થાય નહીં, માટે અંગ કરી દીધું. આ એને બહુ માર્મિક વાત લીધી છે. તેવી જ રીતે ગુણ ગુણી રૂપ ભેદ કથન જ્ઞાન ઉપજવાનું એક અંગ છે. કોને કે જ્ઞાન ઉપજવાની યોગ્યતા થઈ હોય તેને પાત્રતા અપેક્ષિત વાત છે. બધી વાતો એક જગ્યાએ આવે નહીં, દરેકને એ નથી. જે જીવોને ભેદનું કથન સાંભળતા અભેદનું જ્ઞાન થતું નથી એટલે એવી પાત્રતા નથી, તેને માટે આ જ્ઞાન ઉપજવાનું અંગ છે એ લાગુ પડતું નથી. રામજીભાઈ ગુરુદેવ દલીલ કરતા હતા, સાહેબ આ વ્યવહારના કથનથી વસ્તુમાં ભ્રમ ઉપજે છે. તો પછી આ શાસ્ત્રકારે વ્યવહારના કથન ન કર્યા હોતા ખોટું શું હોતું? ભ્રમ તો ન થાય, આ તો નો ભ્રમ થાય છે. ઓકે, એ તો અયોગ્યતાવશ થાય છે. કોને ભ્રમ થાય છે? જેની યોગ્યતા નથી એને ભ્રમ થાય છે. યોગ્યતા વાળાને તો ત્યાંથી સ્વરૂપ સમજાય છે, વ્યવહારથી નિશ્ચય સમજાય છે. એવું છે. એટલે અહીંયા પણ એમ જોયું કે જેવી રીતે કોઈ નીચે પીડ્યો હોય તો હાથ પકડીને તેને ઊંચો લે છે, તેવી જ રીતે કોઈ પાત્રતાવાન જીવ છે તેને ગુણ ગુણી રૂપ ભેદ કથન છે તે જ્ઞાન ઉપજવાનું એક અંગ છે, અથવા એને અનન્ય કારણ છે, ખરેખરું કારણ છે, બહુ સારું કારણ છે, આવું કારણ બીજે મળે અને બીજી રીતે એને ઓળખાય નહીં એવું કારણ છે. હવે એનું વિવરણ કરે છે, જ્ઞાન ઉપજવાનું કેવી રીતે એ ચોખ્ખું કરે છે. કે જેમ કે જીવનું લક્ષણ ચેતના, આ લક્ષણ લક્ષણ ભેદ પાડ્યો, જીવનું લક્ષણ ચેતના, જીવનું લક્ષણ ચેતના એટલું કહેતા ઉદ્ગણાદી અચેતન દ્રવ્યથી ભિન્ન કણાની પ્રતીતિ ઉપજે છે. પહેલું તો આ કામ થાય છે કે જે ઉદ્ગણાદી અચેતન દ્રવ્યથી અભિન્નપણાની પ્રતીતિ થઈ રહી છે એ ચેતના કહેતા તે જે અચેતન પદાર્થો છે એનાથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. એ કઈ કામ થાય છે? તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. આ ફરી નથી કરતું. અભેદનો અનુભવ ન થાય ત્યાં સુધી એને જ્ઞાનનું અંગ છે, જ્ઞાનનું અંગ ગણવામાં આવે છે. એમાં એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. મૂળ તો આ 9-10 ગાથા ઉપરનો આ કળશ છે. ત્યાં વિષય એમ ચાલ્યો છે, એક દ્રષ્ટાંત લીધો છે કે કોઈ મલેચ્છ છે અથવા અન્ય ભાષાવાળો છે, જે કહેનારની ભાષાને સમજતો નથી સાંભળતા, તો એને દુભાષીઓ હોય અથવા કહેનાર એની સાંભળનારની ભાષા જાણતો હોય તો એની ભાષામાં કહે તો જ સમજે, બીજી રીતે સમજવાનો કોઈ ઉપાય નથી. આ તો સીધી સાદી વાત છે કે આપણને કોઈ અહીંયા પરદેશી માણસ આવે ફ્રેન્ચ લેટિનમાં વાત કરે તો આપણે શું સમજશું ભાષામાં બોલશે? અરે આ મલયાલમ ને તેલુગુ ને તામિલ ને એ લોકો આવે આપણે શું સમજીએ? શું થાય કે આપણી ભાષામાં કે સિવાય બીજો કોઈ ઉપાય નથી રહેવા. હવે જે સંસારી જીવ છે એ ભેદ વાળા જ્ઞાન માં ઉભો છે. બીજી કોઈ રીતે ના સમજાવી શકાય એમ આચાર્ય કહે છે. ત્યાં તો એવી વાત લીધી છે આચાર્યદેવ કે અમારે ઉપદેશ દેવાની દેવા કાળે વ્યવહાર પથમાં આવવું પડે છે, વ્યવહાર માર્ગમાં આવવું પડે છે. નિશ્ચય સ્વરૂપમાં જામેલા છે સારી રીતે, વારંવાર ના અંતર્મૃગના ઉપયોગથી અને પરિણતિથી જામેલા છે. હે, તો પણ જો શિષ્યને આત્મા સમજાવવો હોય તો, શાસ્ત્રની રચના કરવી હોય તો અમારે પણ વ્યવહારમાં ભેદ પાડીને એની ભાષામાં એને સમજાવવું પડે. એ સમજાવતી વખતે અમારે વ્યવહાર માર્ગમાં આવવું પડે. વ્યવહાર પ્રથમ આસ્થાય આવા શબ્દ પડ્યા છે અમૃતચંદ્રાચાર્ય. એ બીજો એ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એમ જીવનું લક્ષણ ચેતના એટલું કહેતા, એમ ચેતના એક જુદું લક્ષણ પાડ્યું, અનંત ગુણ છે એમાંથી, કહેતા પુદ્ગળાદી અચેતન દ્રવ્યથી ભિન્નપણાની પ્રતીતિ ઉપજે છે. તેથી જ્યારે અનુભવ થાય ત્યાં સુધી ગુણ ગુણી ભેદરૂપ કથન જ્ઞાનનું અંગ છે. એ સિવાય બીજો જ્ઞાન ઉપજાવવાનો કોઈ ઉપાય જગતમાં નથી. અનિવાર્ય પરિસ્થિતિ છે જ્ઞાન ઉપજાવવા માટે, ભેદ પાડવો તે અનિવાર્ય પરિસ્થિતિ છે એમ કહેવું છે. નિવારી ન શકાય એવી પરિસ્થિતિ છે. એટલો નજીક લે જ્ઞાન તે આત્મા ત્યાં સુધી પોતારે આવવું જ પડશે. બીજો કોઈ ઉપાય નથી. ચોખ્ખું તો છે આની અંદર વ્યવહારની જેમને હસ્તાવલંબ છે તેઓ કેવા છે? જેને ટેકારૂપ થઈ પડે છે એ વાત, ગુણ ગુણીના ભેદથી જેને લક્ષ્ય ઓળખાઈ જાય છે એ જીવો કેવા છે? કે પ્રાગ પ્રાગ અજ્ઞાની છે તો અજ્ઞાની, પણ છતાં તે જેને જ્ઞાન ઉપજવાની પ્રારંભિક અવસ્થા એટલે યોગ્યતા લીધી, જ્ઞાન ઉપજવા માટેની જે પ્રારંભ છે એમાંથી જ્ઞાન ઉપજી શકે એવી જે યોગ્યતા છે એમાં જ એને પગ મૂક્યો છે, એટલે પાત્રતામાં આવ્યો છે એમ કહેવું છે. સાદી ભાષામાં લઈએ તો પાત્રતા વાળાને જ્ઞાન ઉપજશે, બીજાને જ્ઞાન નહીં ઉપજે. મારા નામ છે કે જે કોઈ સહજપણે અજ્ઞાની છે તો આના જ અજ્ઞાની છે. સહજપણે નવો કે અજ્ઞાની બનાવ્યો નથી એને કોઈએ, અને જીવાદી પદાર્થનું પદાર્થોનું દ્રવ ગુણ પર્યાય સ્વરૂપ જાણવાનો અભિલાષ છે. જો આમાંથી પાત્રતા નીકળે છે કે જેને આત્મ સ્વરૂપ જાણવાની અભિલાષા થઈ છે તો એ પાત્ર છે. જેને જિજ્ઞાસા કે અભિલાષા કે ભાવના નથી એને પાત્રતા કહેવામાં આવતી નથી. જીવાદી પદાર્થોનું દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જાણવાના અભિલાષી છે તેમના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય છે. એવા અભિલાષી જીવને ભેદ સંપાડીને સમજાવવું તે યોગ્ય જ છે. એ એનાથી અભેદને સમજી લેશે. કેમ કે કહેનાર એમ કહે છે કે પ્રત્યક્ષ જ્યારે કહેવાનો યોગ હોય ત્યારે કહેનાર એમ કહે છે કે જો હું આ કહું છું ને એમાં ભેદ પડે છે, પણ વસ્તુ ભેદવાળી નથી, વસ્તુ અભેદ છે. માટે હું ભેદથી કહું ત્યારે પણ એનું અભેદ સ્વરૂપ કેવું છે એ તમારે
પાત્રતાનો વિષય લીધો ખરો
છે. આ નિયત પદાનામ લીધો ને, પ્રાગ પદાગ્યામ્ય નિયત પદાનામ. આવા જીવને જેને પહેલું કદમ મૂક્યું છે કે મારે આ વસ્તુ સમજવી છે એવું, જેની જ્ઞાન ઉપજવા માટેની યોગ્ય પ્રારંભિક અવસ્થા એટલે યોગ્ય અવસ્થા થઈ છે એવા જીવને આ કહેવામાં આવે છે કે જેનામાં ચેતના છે જ્ઞાન છે તે આત્મા છે.
17-18 ગાથામાં મોક્ષાર્થી કીધું એટલે એમ પાત્રતા
મોક્ષાર્થી નો પાત્રતા છે. મોક્ષની જેને અભિલાષા છે તેને જીવ જીવનું સ્વરૂપ ઓળખાશે, તે જીવ રાજાને ઓળખશે, ઓળખીને શ્રદ્ધા કરશે, શ્રદ્ધા કરીને અનુચરણ કરશે. મોક્ષાર્થી પાત્રતાને સંસ્થાન દીધું છે એટલે પૂર્ણતાને જેને લક્ષ્ય છે અહીંયા મોક્ષાર્થી લીધું છે. મોક્ષાર્થી શબ્દમાં એ આવી જાય છે કે પૂર્ણતાનું જેને લક્ષ્ય છે એને જીવ સ્વરૂપ ઓળખાશે, એને જ્ઞાનપૂર્વક શ્રદ્ધાત્મક ચારિત્ર ઉત્પન્ન થઈ જશે. એમ એવું છે, ત્યાં એ વાત છે. એ તો પાત્રતાની વાત તો ઠામ ઠામ આવે જ છે દરેક શાસ્ત્રમાં આવવાની, કેમ કે એ તો પાયો છે. પાત્રતા બધું તો કોઈ રીતે વસ્તુ રીએ એવું નથી.
એટલા વર્ષોમાં આ જ ભૂલી ગયો, એટલા વર્ષોમાં આ જ ભૂલી ગયો.
હા, મૂળ વસ્તુ છે આ તો. પોતાની ભૂમિકા માટે તો પ્રયોજનભૂત વિષય છે. એક મોટું ફળ હોય અનાનસ જેવું, તો ભલે 5 કિલોનું હોય 4 કિલોનું હોય, તરબૂચ હોય તો ઉપાડીને લઈ આવે, પણ 100 ગ્રામ તેલ પાત્ર વગર લેવાય. 4 કિલોનું તરબૂજ ઉપાડીને લઈ આવે સાયન્સ, એના માટે પાત્રની જરૂર ન પડે. 100 ગ્રામ તેલ લેવું હોય ને તો એના માટે કંઈક પાત્ર વાસણ જોઈએ. એ કાંઈ હાથમાં પકડીને 100 ગ્રામ લઈ જવા છે કે હાલો ભાઈ મુઠ્ઠીમાં લઈ લઈએ 100 ગ્રામ ભાઈ પછી લઈ લઈએ, કેમ કે એ ચીજ એવી છે. એમ આ આત્માને ધારણ કરવો એના માટે, આત્માનું જ્ઞાન કરવું અનુભવ કરવો એના માટે પાત્રતા સિવાય બીજો કોઈ ઉપાય નથી. એવી સૂક્ષ્મ ચીજ છે. એટલા માટે લીધું. ભલે સહજપણે અજ્ઞાની છે એટલે અનાદિથી ભલે અજ્ઞાની છે, પણ જીવાદી પદાર્થોનું દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જાણવાના અભિલાષી છે તેમના માટે ગુણ ગુણી ભેદરૂપ કથન યોગ્ય છે. તેને ગુણ ગુણીના ભેદથી કહેવું એ સમજાવવા માટે બરાબર વાત છે. હવે છતાંય આગળની વાત કરશે કે હંત તદપિ એષણ કિંચિત. હંત હોય એટલે અરે રે, એમ સંસ્કૃતમાં એનો અર્થ થાય છે. જો કે વ્યવહારની હસ્તાવલંબ છે તો પણ કાંઈ નથી. નોંધ કરતા દુઃખ જ છે, જ્ઞાન સમજ કરતા દુઃખ છે. એટલે જેવો કહે છે એવા શબ્દાર્થ પ્રમાણે વસ્તુનું સ્વરૂપ નથી, ખંડ પડી જાય છે. નામ તે આત્મા તો એટલો જ્ઞાન જેવડો જ આત્મા એમ નહીં, એમાં બીજા પણ આનંદ ગુણો છે એમ લેવું. એટલા માટે એને જૂઠો કહેવામાં આવ્યો છે, ખંડ પડે છે માટે. એટલે એવું કઈ નથી, ભેદ નું જ્ઞાન કરવામાં આવે તો અથવા ભેદ થી શ્રી ગુરુ સમજાવે છે અભેદ ને, અને શિષ્ય ને અભેદ નું જ્ઞાન થાય છે ત્યારે એને પાછું વાળીને જોવે છે. અભેદ નું જ્ઞાન થયા પછી પાછું વાળીને જરાક જોવે છે કે પહેલા જે ભેદ વાળો આત્મા ખ્યાલમાં આવતો હતો એવો તો આત્મા નથી, એવો તો આત્મા નથી, ભેદરૂપ તો આત્મા નથી. તો એ જે ભેદરૂપ ખ્યાલમાં આવ્યો એ જ્ઞાન જૂઠું હતું, માટે વ્યવહારને જૂઠો કહેવામાં આવે છે. એમ કેવી રીતે કીધું કે જો કે વ્યવહારને હસ્તાવલંબ છે, હસ્તાવલંબ છે તો પણ કાંઈ નથી, એટલે એવું વસ્તુનું સ્વરૂપ કાંઈ નથી, ભેદરૂપ વસ્તુનું સ્વરૂપ જરાય નથી, કાંઈ નથી એટલે જરાય નથી. નોંધ કરતા એટલે જ્ઞાન કરતા, સમજણ કરતા તે જૂઠો છે. કેવી રીતે? અભેદનું જ્ઞાન કરતા ભેદ જૂઠો ભાસે છે. આ આધ્યાત્મિક કથન છે. વિદ્વાન હોય તો એમ કે આ જગ્યાએ કે વસ્તુનું સ્વરૂપ તો ભેદાભેદ સ્વરૂપ છે, વસ્તુ તો ભેદાભેદ સ્વરૂપ છે, કથનચિત ભેદ છે ને કથનચિત અભેદ છે, તો કે નહીં એમ નહીં. અધ્યાત્મ એમ કહે છે કે વસ્તુનું સ્વરૂપ અભેદ જ છે, ભેદ તો જૂઠો છે. શું? અથવા અધ્યાત્મ એમ પણ કહે કે વસ્તુનું સ્વરૂપ અભેદ છે અને વસ્તુના અભેદ સ્વરૂપને જોતા મને ક્યાંય ભેદ જ દેખાતો નથી. શું કહેશે? મને ભેદ દેખાતો નથી. જેમાં ભેદ ન દેખાય તેને અભેદનું જ્ઞાન થયું એમ સમજો. જ્યાં સુધી ભેદ દેખાય છે, અભેદમાં ભેદ દેખાય છે, ત્યાં સુધી અભેદ દેખાતો નથી, કેટલો ભેદ જ દેખાય છે. અનંત ગુણોથી અભેદ એવું પરમાત્મા તત્વ છે એમ બોલવામાં એમ બોલાય ને, અભેદ ગુણો અનંત ગુણોથી અભેદ એવું પરમાત્મા તત્વ છે. તો કે અભેદમાં અનંત ગુણોનો તમને ભેદ દેખાણો તો તમને પરમાત્મા તત્વ દેખાણો નથી. આ અધ્યાત્મનો વિષય છે. બંધારણમાં એમ કે જેમાં ભેદ વિલીન થઈ જાય એને સમુદાય કેવો? બધા ભેદ લક્ષ્ય માર્ગે તો એને સમુદાય કેવો નહીં. અધ્યાત્મ નો વિષય જરા અથવા અનેક પ્રકારે ચિત્રાત્મ શક્તિ નું અનેક પ્રકારે અસ્તિત્વનું નાસ્તિકપણું એકપણું અનેકપણું ધ્રુવપણું અધ્રુવપણું ઇત્યાદિ અનેક છે. એવા જે જીવદ્રવ્યના ગુણો તેમનાથી દ્રઢથી અભિનપણું, અભિનપણું એટલે તે મયપણું અર્થાત એવું છે જે દ્રવ્યો સમુદાયનો અર્થ કર્યો અભિનપણું. ભેગા થયા છે એમ નહીં, તે મયપણું છે, દ્રવથી અભિનપણું છે, ગુણ લીધા દ્રવથી અભિનપણું છે એને સમુદાય કહે છે, એવું છે જે દ્રવ્ય. એટલે એક શક્તિને એક નહીં કહે છે, એવી રીતે અનેક નહીં થાય છે, અનેક નહીં કરતા ઘણા વિકલ્પો ઉપજે છે. ઘણા વિકલ્પો ઉપજે છે ત્યારે શું થાય છે કે અનુભવ ખોવાઈ જાય છે. ઘણા વિકલ્પ ઉપજે છે ત્યારે અનુભવ ખોવાઈ જાય છે. તેથી નિર્વિકલ્પ અજ્ઞાન વસ્તુ માત્ર અનુભવ કરવા યોગ્ય છે. આમ તો આ ભેદની વાત કરીને કેવી રીતે ઉડાવે છે. અહીંયા હસ્તાવલંબ કહીને હંત શબ્દ વાપરો, હંત એટલે કાઢી મૂકવું, હંત ન જોઈએ, ખંડ ન જોઈએ, ભેદ
ન જોઈએ,
એમ કે છે. વાતો કરીશ જ્ઞાન છતાં વ્યવહાર નહીં, જુઠ્ઠો છે, જુઠ્ઠો લાગે છે નહીં, જુઠ્ઠો છે એમ કે છે. જરા જોરથી શું ભેદ ભેદ વાળો લક્ષમાં આવ્યો હતો, પણ એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી અભેદનું જ્ઞાન થતાં. માટે ભેદ જુઠ્ઠો છે. આગમથી પાર છે, આગળમાં ભેદભેદ સ્વરૂપ વસ્તુ છે, અધ્યાત્મમાં અભેદ સ્વરૂપ વસ્તુ છે. ભેદ છે ને કથન છે તો ભાઈ આગળમાં જાય છે, અધ્યાત્મમાં એને ક્યાં આવતો, ૩૨૦માં કથન લીધું છે ને, એટલી એક વાર આગળ અધ્યાત્મમાં કેવી રીતે આવે છે. આ જીવ સહજ શુદ્ધ પારિણામિક ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્યના સમ્યક સર્ધાન જ્ઞાન અનુસરણ રૂપ પર્યાય પરિણમે છે. તે પરિણમન આગમ ભાષાથી ઔક્ષમિક, ક્ષાયુક્ષમિક અને ક્ષાયિક એવા ત્રણ પ્રકારના ભાવથી કહેવાય છે. અને તે જ પરિણમન અધ્યાત્મ ભાષાથી શુદ્ધાત્માભિમુખ પરિણામ અથવા શુદ્ધોપયોગી ઇત્યાદિ પર્યાય સંજ્ઞા પામે છે. એટલે એક વાતને આગમ ભાષાથી પણ કહેવાય છે અને અધ્યાત્મ ભાષાથી પણ કહેવાય છે. આગમ અધ્યાત્મ વિશે લીધો છે જે દેશનાચાર્ય, શુદ્ધ પર્યાયના વિષયમાં આગમ ભાષા પણ લીધી અને અધ્યાત્મ ભાષા પણ બતાવી છે. બે વાત તે જીવો કેવા છે કે જેમને વ્યવહારને જુઠ્ઠો છે, શું કીધું, વ્યવહારને જુઠ્ઠો છે, નોંધ કરતા જ્ઞાન પામતા અનુભવ થતા વ્યવહારને જુઠ્ઠો છે, તો એ કેવા જીવોને માટે વ્યવહારને જુઠ્ઠો છે એમ કહે છે. ગમે એને માટે એવી વાત નથી, જ્ઞાન પામે એની વાત છે, એને જુઠ્ઠો છે એમ કહે છે. કે ચિત્ત ચમત્કાર માત્ર અર્થમ અંતઃ પશ્યતામ, અંતરમાં પશ્યતામ એટલે જોનાર, અંતરમાં ચૈતન્યના ચમત્કારને જોવે છે એના માટે એ જુઠ્ઠો છે. સારો પ્રશ્ન. અંતઃ પશ્યતામ, ચિત એટલે ચેતના, ચમત્કાર એટલે પ્રકાશ. ચમત્કારનો અર્થ કર્યો છે પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ. બસ ચૈતન્ય પ્રકાશ એટલી જ છે શુદ્ધ દેવ વસ્તુ. ચૈતન્ય પ્રકાશમાં ચેતના ગુણનો ભેદ નહીં. પાછો સવાલ લઈ લીધા, ચૈતન્ય પ્રકાશ એટલી જ છે શુદ્ધ જીવ વસ્તુ. તેને અંતઃપશ્યતામ એટલે પ્રત્યક્ષપણે અનુભવે છે, તેને વ્યવહાર નહીં દુઃખ થવો છે. જે શુદ્ધ જીવ વસ્તુને પ્રત્યક્ષપણે અનુભવે, કે જે માત્ર ચૈતન્ય પ્રકાશ રૂપે અનુભવમાં આવે છે, ગમે એટલો ઉછો ઉગાડવાળો જીવ હોય તો એને સ્વાનુભવ છે ચૈતન્યના પ્રકાશ રૂપે, ચૈતન્યના વેદન રૂપે અનુભવમાં આવે છે. આ જેટલો વેદાય છે એટલો હું જીવ છું, ચૈતન્યપણે વેદાય છે તે હું જીવ છું. એ ચૈતન્યમાં રાગ નથી, કોઈ પર વસ્તુ નથી. પર વિરહ તમે લીધું ને, દ્રવ કર્મ ભાવ કર્મ ને નો કર્મ ત્રણેથી જે રહિત છે, ભિન્ન છે, એવું જે એકનું ચૈતન્ય છે, માત્ર ચૈતન્ય છે, એવી રીતે શુદ્ધ જે વસ્તુનો જે અનુભવ કરે છે અને તે પ્રત્યક્ષપણે અનુભવ કરે છે, એ નાખે છે અનુભવમાં બધી જગ્યાએ. રાજમુજી પ્રત્યક્ષ શબ્દનો પ્રયોગ કરશે. એવા જીવને શું કીધું છે, કેવા કેવો જીવ છે, કેવા જીવો છે તે, કે જેમને વ્યવહારને દુઃખો છે, કે જે અંતરમાં પ્રત્યક્ષપણે શુદ્ધ ચૈતન્ય માત્ર એટલી નિર્ભેદ સ્વભાવરૂપ જીવ વસ્તુનો અનુભવ કરે છે, તેને વ્યવહારને દુઃખો દેવામાં આવે છે, કે મારી વસ્તુમાં ભેદ જ નથી. જે વ્યવહાર મને ભેદ પાડે છે એવો ભેદ મારી વસ્તુમાં
ભેદ નથી.
પ્રત્યક્ષપણે એમાં એ છે કે વસ્તુ જ્યાં હાજર હોય, વેદ વસ્તુ જ્યાં ઉપસ્થિત હોય, પ્રત્યક્ષ હોય, ત્યાં પછી આ ખૂણેથી જોવું, આ મેથી જોવું, કે આ એંગલથી જોવું, કે આવી રીતે વિચારવી, એ વાત રહેતી નથી.
ખરેખર
શું છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રતિપક્ષ છે. તો જ્યાં સુધી વસ્તુ પરોક્ષ છે જ્ઞાનમાં, ત્યાં સુધી વિકલ્પ છે. જ્યાં સુધી વસ્તુ જ્ઞાનમાં પરોક્ષ છે ત્યાં સુધી વિકલ્પ છે. જ્યાં પ્રત્યક્ષ વસ્તુ જ્ઞાનમાં પ્રત્યક્ષ છે ત્યાં વિકલ્પ ન રહી શકે. કેમ કે વિકલ્પ એક વચ્ચે માધ્યમ થઈ ગયું. વસ્તુ અને વસ્તુના જ્ઞાન વચ્ચે વિકલ્પ છે, એક દિવાલ છે. એ દિવાલ ખસેડી અને વસ્તુનો અપરોક્ષ અનુભવ કર્યો, એવી વસ્તુ છે. બહુ સરસ ભાગ લીધો છે. ચેતના પ્રકાશ, ચૈતન્ય પ્રકાશ એટલી જ છે શુદ્ધ જીવ વસ્તુ. ચૈતન્યથી પકડાવી તેને પ્રત્યક્ષપણે જે અનુભવે છે, તેના માટે વ્યવહારને દુઃખો છે. ભાવાર્થ આમ છે કે વસ્તુનો અનુભવ થતા વચન વ્યવહાર સહેજે જ છૂટી જાય છે. વસ્તુના અનુભવ કાળે વિકલ્પ નથી, નિર્વિકલ્પ વસ્તુના નિર્વિકલ્પ અનુભવ કાળે વિકલ્પ જ નથી. તો વિકલ્પ પૂર્વક જે વચન વ્યવહારની પ્રવૃત્તિ થાય, એ તો હોય જ ક્યાંથી અને રહે જ ક્યાંથી, થાય જ ક્યાંથી, કે થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જેટલું બોલાય છે તો વિકલ્પ પૂર્વક બોલાય છે. એટલે કથનની કે વચનની પ્રવૃત્તિ તો વિકલ્પના નિમિત્તે ચાલે છે, વિકલ્પ ઉપજે છે એના નિમિત્તે વચન બોલાય છે. તો અહીંયા વિકલ્પ નથી તો વચન કેવી રીતે બોલાશે એમ કહે છે. જેનો વિકલ્પ સમી ગયો, વિકલ્પ છૂટી ગયો, એનું વચન પણ આપોઆપ બંધ થઈ જશે એમ કેમ છે. ભાવાર્થ આમ છે કે વસ્તુનો અનુભવ થતા વચનનો વ્યવહાર છે જે છૂટી જાય છે. કેવી છે જીવ વસ્તુ? કે પરમમ ઉત્કૃષ્ટ છે અથવા પરમ ઉપાધિ છે. પરમમાંથી એ પણ નીકળે છે કે વસ્તુ પરમ એટલે ઉત્કૃષ્ટ છે, એના જ બરાબર કોઈ વસ્તુ નથી. આત્માની તુલે આવે એવી કોઈ વસ્તુ નથી એટલે અતુલ કહેવામાં આવે છે. એને તોડી ન શકાય કોઈ વસ્તુ અતુલ છે એટલે ઉત્કૃષ્ટ છે. બીજું કે પરમ માંથી બીજો એક ભાવ કાઢ્યો કે પરમ ઉપાધિ છે. આત્માની ઉપાધિતા આગળ બીજા કોઈની ઉપાધિતા ઉભી રહી શકે નહીં. એક આત્મા ઉપાધિ રહે છે ત્યાં. એ ઉપાધિમાંથી એ પૂછવા જેવું છે પોતે પોતાને પોતાના આત્મા. આ આત્મા પરમ ઉપાધિ છે પછી તો એને કાંઈ એની ઉપાસના કરતો નથી, એની ઉપાધિ કરતો. જે આત્મા માટે શાસ્ત્રો આચાર્યો જ્ઞાનીઓ અને તીર્થંકરો પણ પુકારી પુકારીને કહે છે કે આ ઉપાધિ છે, સર્વ પરમ ઉપાધિ છે, કાંઈ એની ઉપાસતો નથી, ઉપાધિ કરતો નથી. એના કરતા એવું બીજું શું સારું છે કે જેને તું ઉપાધિ કરે છે, એના કરતા બીજું કેવું સારું છે? દીપચંદજી એમ લીધું છે અનુભવ પ્રકાશ કે જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે પરમાત્માના પરમાત્મા કરતા પરમાત્માને છોડીને તું બીજાને ધ્યાવે છો? આપતું ધ્યાનમાં ધ્યાન છે ને, એટલે ધ્યાનની પ્રધાનતા લીધું છે કે તું આત્માને છોડીને પરમે ધ્યાવે છો તો એ આત્માથી કઈ એવી પદાર્થ ઉપાધિ છે ઉત્કૃષ્ટ છે કે તું આત્માને છોડીને પરમે ધ્યાવે છો? તો મને આ મળે તો ઠીક, મને આ મળે તો ઠીક, મને આ મળે તો ઠીક, એ કોઈ ધ્યાન કરવા જેવી વસ્તુ નથી. એક આત્મા ધ્યાન કરવા જેવી વસ્તુ છે એ પરમમમાંથી અહીંથી કાઢ્યો છે. પરમમ અર્થમ અર્થમ લીધું છે. શું અર્થનો અર્થમ અહીંયા કહ્યું છે? હા, અર્થ અંત પશ્યતામ એમ લીધું છે. પરમમ અર્થમ અર્થમ અંત પશ્યતામ પરમ અર્થ સાથે લીધો છે. અહીંયા જુદો પાડી દીધો છે, પરમને જુદો પાડ્યો, અર્થને ચમત્કાર માત્ર અર્થમ લઈ દીધો. વળી કેવી છે કે પર વિવેકમ, પર એટલે આત્મા સિવાય ગ્રહ કર્મો કર્મના વર્ગણાઓ જે વળગી છે તે, નો કર્મ એટલે શરીર આદિ સંયોગ છે તે, જેટલા નસીબના સંયોગો હોય એ બધા નો કર્મમાં જાય છે. કર્મના ફળને નો કર્મ કહેવામાં આવે છે. અને ભાવ કર્મ એટલે જીવના રાગ દ્વેષનો વગેરે અશુદ્ધ પરિણામ. એ ત્રણેયથી ભિન્ન છે અથવા ત્રણેયથી રહિત છે. ભિન્ન કહો કે રહિત કહો એવી વસ્તુ છે. અંત પશ્યતા, અંતનો અર્થ પ્રત્યક્ષ કર્યો છે. અંતરંગમાં પ્રત્યક્ષ છે ને. અંત પશ્યતા અંતર વળીને અંતર્મુખ થઈને જોવે છે. પશ્ય એટલે જોવું, આ વિપશ્યના ધ્યાન સુધે છે. પશ્ય અંતર્મુખ થઈને જોવું. તો જે અંતર્મુખ થાય એટલે ઇન્દ્રિયોનું અવલંબન છૂટી જાય, પ્રત્યક્ષ થઈ જાય, ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ જાય પરિણામ. એટલે સીધો જ અર્થ કરી નાખ્યો, અંતરનો અર્થ કર્યો પ્રત્યક્ષ. બરાબર, અંતરનો અર્થ પ્રત્યક્ષ કર્યો. અંતઃપશ્યતામ જે ચૈતન્ય ચમત્કાર એવા પોતાના ગીર સ્વરૂપને અંતરંગમાં અંતર્મુખ થઈને જોવે છે તેને વ્યવહારની જુઠ્ઠો ભસે છે અથવા એને વચન વ્યવહાર રહેતો નથી. આત્માને અંતર્મુખ થઈને અનુભવે ત્યારે એને વચન વ્યવહાર રહેતો નથી. વચન વ્યવહાર છૂટી જાય છે, બોલતો હોય તો પણ એને વચન વ્યવહાર બંધ થઈ જાય, છૂટી જાય, બોલવાનું મન થઈ જાય. અત્યારે તો ભાવ દેખાતા નથી, મને તો નજરે જોવા મળે એવી છે ઈચ્છા. શું ભાવલિંગે મુનિરાજ જો પ્રવચન આપતા હોય તો આપતા આપતા વચ્ચે છૂટી જાય, બોલવાનો છૂટી જાય, ભણી ચાલુ થાય પણ લિંક ન છૂટે પાછું. એટલા વિશિક્ષણ છે, એટલા સમર્થ હોય છે કે જે વિષય ચાલતો હોય એ વિષય ચાલુ ને ચાલુ રહીએ, વચ્ચે વચ્ચે એ નિર્વિકલ્પ દિશામાં આવી જાય, થંભી જાય, વેદન પૂર્વક થાય છે, નહીં તો અસ્તિત્વ નો વિકલ્પ થાય, ગ્રહણ નો થાય. અસ્તિત્વ ગ્રહણ કરે ત્યારે એને સ્વસંવેદના આવે, વેદના આવે, સ્વરૂપની ચેતનાની વેદના ઉત્પન્ન થાય. વિકલ્પ વગરની જ્ઞાન વેદના છે. મુનિરાજની પરિસ્થિતિ તો અદભુત અને અલૌકિક છે. એટલે એમનો દેખાવ દેદાર જેને કહેવાય છે, એટલો શાંત હોય છે, એટલો શાંત હોય છે કે જેને નજર હોય તો એ ઠરી જાય. ભગવાનની નજર હોય કે એમાં આત્મશાંતિ કેવી ઝળકે છે જોનાર ઠરી જાય. એટલે મુનિરાજ પોતે પાછા એમ કહે છે, પદ્મ પ્રબ્રહ્મ ધારી દીધું કે ભાવલિંગી સંતમાં અને જીનેશ્વરમાં અમે કઈ ફેર જોતા નથી. કેમ કે ભાવ ભીન થઈ ગયા છે જીનેન્દ્ર દેવતા, તો કે મુનિરાજ ને એમાં અમે ફેર જોતા નથી, એને જો ફેર જોઈએ તો અમે જળ છીએ. આમનું છઠ્ઠું ગુણ સ્થાન છે, આમનું તેરમું ગુણ સ્થાન છે, આટલા ગુણ સ્થાન નો આત્રો છે ને, તો ભાઈ આત્રો જોવે તે જળ છે. સાધક છે ને, તો અહીંયા એ વાત નથી, અહીંયા કરવાનું એવું ગણિત લઈને અમે નથી બેઠા, અહીંયા અધ્યાત્મ નો વિષય લઈને બેઠા છે. આગમ માં જાય છે એને મોક્ષ તત્વ કેવું તે અધ્યાત્મમાં જાય છે, અને એને સાધક તત્વ કેવું તે આગમમાં જાય છે. આગમ તે અધ્યાત્મ પર છે, અધ્યાત્મની વાત તો ઘણી એવી છે.
વાદિદેવ સિદ્ધિમંદર ભગવાન જય પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ જય વિશ્વા.